એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આજના વિચાર મંથનમાં. આજે આપણે એક એવી સફર પર નીકળી રહ્યા છીએ જે આપણને આપણી અંદર જ લઈ જશે, આપણા પોતાના અસ્તિત્વની કથા સમજવા.
હા, બિલકુલ. આપણે વાત કરી રહ્યા છીએ મેટ રેડલીના બહુ જ જાણીતા પુસ્તક જીનોમ, પ્રજાતિની આત્મકથા વિશે.
જીનોમ એટલે આપણા જીનોમનો આખો સમૂહ, બરાબર?
બરાબર. અને રેડલી એને ફક્ત વિજ્ઞાનની દ્રષ્ટિએ નથી જોતા, પણ આપણી પ્રજાતિની એટલે કે માણસ જાતની એક આત્મકથા તરીકે જુએ છે, આપણા ડીએનએમાં લખાયેલી કહાણી.
અને આ વિષય અત્યારે ખૂબ જ મહત્વનો બની ગયો છે, નહીં? રોજ નવા જીનેટિક સંશોધનો આવે છે.
ચોક્કસ. આપણી તંદુરસ્તી, આપણો સ્વભાવ, આપણી સારવાર, બધે જ આની અસર દેખાય છે. એટલે આ પુસ્તક સમજવું અગત્યનું છે.
અને એની રચના પણ રસપ્રદ છે, પેલી 23 પ્રકરણોવાળી વાત.
હા, આપણા 23 જોડ રંગસૂત્રો છે ને, એ દરેક માટે એક પ્રકરણ. દરેક પ્રકરણ જાણે આપણી કથાનો એક નવો અધ્યાય ખોલે છે.
બહુ જ સરસ વિચાર છે. તો આ પુસ્તક જેમણે લખ્યું છે એ મેટ રેડલી વિશે થોડું જાણીએ. કોણ છે
મેટ રેડલી? એ બ્રિટનના જાણીતા વિજ્ઞાન લેખક અને પત્રકાર છે, અને એમની પાસે ઓક્સફર્ડ યુનિવર્સિટીની પ્રાણીશાસ્ત્રમાં ડોક્ટરેટ પણ છે. એટલે એમની પકડ મજબૂત છે વિષય પર.
એટલે વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ છે.
હા, પણ એમની ખાસિયત એ છે કે એ ગહન વૈજ્ઞાનિક વાતોને પણ એકદમ સરળ અને રસ પડે એવી રીતે વાર્તાની જેમ કહી શકે છે.
એમના બીજા પુસ્તકો પણ અવખણાયા છે, મેં સાંભળ્યું છે.
હા, જેમ કે ધ રેડ ક્વીન. અને એમની એક મહત્વની વાત એ છે કે એ જીનેટિક નિયતિવાદના વિરોધી છે.
એટલે કે પેલો વિચાર કે જનીનો જ બધું નક્કી કરે છે.
બરાબર. એ એવું નથી માનતા. એ માને છે કે જનીનો અને આપણું પર્યાવરણ, આપણી પસંદગીઓ, એ બધું સાથે મળીને કામ કરે છે. એક જટિલ આંતરક્રિયા છે.
તો એમની દૃષ્ટિ સંતુલિત કહેવાય. વિજ્ઞાન અને વાસ્તવિકતા બંનેને જોડે છે.
ચોક્કસ. અને એ જ વાત જીનોમ પુસ્તકને ખાસ બનાવે છે. વિજ્ઞાન પણ છે અને વિચાર પણ.
ચાલો ત્યારે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. પ્રજાતિની આત્મકથા, આનાથી રિડલી કહેવા શું માંગે છે, બરાબર?
એમનો મુખ્ય તર્ક એ છે કે આપણો જીનોમ એટલે કે આપણા બધા જનીનો એ કોઈ બોરિંગ ટેકનિકલ મેન્યુઅલ જેવો નથી. એ તો આપણી પ્રજાતિનો જીવંત ઇતિહાસ છે. 4 અબજ વર્ષ જૂનો ઉત્ક્રાંતિએ લખેલી કહાણી, એને વાંચીને આપણે સમજી શકીએ કે આપણે ક્યાંથી આવ્યા,
આપણો વિકાસ કેવી રીતે થયો,
અમુક રોગો આપણને કેમ થાય છે, આપણી સહજ વૃત્તિઓ કઈ છે, અને સૌથી અગત્યનું, આપણા જનીનો અને આપણું પર્યાવરણ એમની વચ્ચે શું સંબંધ છે.
અને પેલી જૂની ચર્ચા, કુદરત વિરુદ્ધ ઉછેર, એટલે કે નેચર વર્સિસ નર્ચર, એના પર શું કહે છે રિડલી?
એ કહે છે કે આ વિરુદ્ધ શબ્દ જ કાઢી નાખવો જોઈએ.
ઓ, તો શું?
એ કહે છે કે તે કુદરત દ્વારા ઉછેર છે, નેચર વિયા નર્ચર, એટલે કે બંને એકબીજાના સાથી છે, દુશ્મન નહીં.
એટલે જનીનો પર્યાવરણને અસર કરે અને પર્યાવરણ જનીનોને.
બરાબર. જનીનોને કામ કરવા માટે પર્યાવરણના સંકેતો જોઈએ, અને પર્યાવરણમાંથી શીખવાની આપણી ક્ષમતા પણ જનીનો પર આધાર રાખે છે. એ એક સતત ચાલતું નૃત્ય છે. જનીનો એકલા આપણું ભવિષ્ય નક્કી નથી કરતા.
આ ખરેખર આખી વાતને જોવાની નવી જ રીત છે. ખૂબ રસપ્રદ. તો ચાલો હવે એ 23 પ્રકરણોમાંથી કેટલાક ઉદાહરણો લઈએ, એનાથી વાત વધુ સ્પષ્ટ થશે.
ચોક્કસ. ક્યાંથી શરૂ કરીએ? કદાચ રંગસૂત્ર 2 થી, જેનું પ્રકરણ પ્રજાતિ પર છે.
હા, ચાલો. શું ખાસ છે રંગસૂત્ર 2માં?
એ ખરેખર રોમાંચક છે. વૈજ્ઞાનિકો માને છે કે આપણું જે રંગસૂત્ર 2 છે એ વાસ્તવમાં આપણા વાનર જેવા પૂર્વજોના 2 નાના રંગસૂત્રો જોડાઈ જવાથી બન્યું છે, અને આ જોડાણ ફક્ત માણસોમાં જોવા મળે છે.
શું વાત કરો છો? એટલે કે આપણા ડીએનએમાં જ પુરાવો છે કે આપણે બીજા વાનરોથી ક્યારેક અલગ પડ્યા?
બરાબર. એ જાણે આપણી પ્રજાતિની એક આગવી આનુવંશિક ઓળખની નિશાની છે. આપણા કોષોમાં જ ઇતિહાસ લખાયેલો છે.
અદ્ભુત. પણ તમે કહ્યું એમ બધી વાતો આવી રોમાંચક નથી હોતી. પેલું હન્ટિંગ્ટન રોગવાળું ઉદાહરણ એ રંગસૂત્ર 4 પર છે, નહીં?
હા, રંગસૂત્ર 4નું પ્રકરણ નિયતિ પર છે, અને હન્ટિંગ્ટન રોગ એનું એક ગંભીર ઉદાહરણ છે.
કેમ ગંભીર?
કારણ કે હન્ટિંગ્ટનનું જનીન બહુ જ નિશ્ચયાત્મક છે. મતલબ, જો કોઈનામાં એ ખામીયુક્ત જનીન હોય તો એ લગભગ નક્કી જ છે કે એને ભવિષ્યમાં એ રોગ થશે.
ઓહ, એટલે ત્યાં પર્યાવરણ કે પસંદગીનો અવકાશ બહુ ઓછો.
લગભગ નહીવત. અને આનાથી બહુ મોટા નૈતિક સવાલો ઊભા થાય. શું કોઈએ ટેસ્ટ કરાવવો જોઈએ? જો ખબર પડે કે જનીન છે તો એ જાણકારી સાથે કેવી રીતે જીવવું? આ જીનેટિક નિયતિવાદનું એકદમ સ્પષ્ટ ઉદાહરણ છે.
આ તો ખરેખર ડરામણી વાત કહેવાય. પણ સારું છે કે મોટાભાગના કિસ્સા આવા નથી હોતા એમ તમે કહેતા હતા.
બિલકુલ, મોટાભાગના જીનો આ રીતે કામ નથી કરતા. અને એટલે જ રેડલી રંગસૂત્ર 5ના પ્રકરણમાં પર્યાવરણની વાત કરે છે, અસ્થમાના ઉદાહરણ સાથે.
અસ્થમા, એમાં શું છે?
અસ્થમા સાથે જોડાયેલા જીનો સીધો રોગ નથી કરતા. એ ફક્ત એક શક્યતા ઊભી કરે છે, એક પૂર્વવૃત્તિ જેને કહીએ ને.
એટલે કે જોખમ વધારે છે પણ ગેરંટી નથી.
હા, એ જોખમ ત્યારે જ હકીકત બને જ્યારે પર્યાવરણના પરિબળો, ધૂળ, પ્રદૂષણ, એલર્જી વગેરે એને ઉત્તેજિત કરે. આ જ છે પેલું કુદરત દ્વારા ઉછેર.
સમજાયું. જનીનો સ્ટેજ તૈયાર કરે છે પણ નાટક ભજવવા માટે પર્યાવરણની જરૂર પડે છે.
સરસ ઉપમા છે. હવે વાત કરીએ રંગસૂત્ર 7ની. પ્રકરણ છે વૃત્તિ, એટલે કે ઇન્સ્ટિંક્ટ પર. અને એમાં FOXP2 જનીનની વાત આવે છે.
FOXP2 એ શેના માટે છે?
એને ક્યારેક ભાષા જનીન પણ કહેવામાં આવે છે, કારણ કે એમાં નાનકડો ફેરફાર પણ વ્યક્તિની બોલવાની અને ભાષા સમજવાની ક્ષમતા પર મોટી અસર કરી શકે છે.
ભાષા જેવી જટિલ વસ્તુ માટે એક જનીન? શું આ થોડું વધારે પડતું નથી લાગતું?
ના, એવું નથી કે ફક્ત આ એક જ જનીન જવાબદાર છે. ભાષા બહુ જ જટિલ છે, પણ આ જનીન એમાં મહત્વનો ભાગ ભજવે છે. આ બતાવે છે કે આપણી સહેજ લાગતી ક્ષમતાઓનો પણ આનુવંશિક આધાર હોય છે. આપણે સાવ કોરી પાટી નથી હોતા જન્મ સમયે.
હા, આ પણ વિચારવા જેવું છે. અને પછી પેલી સ્ત્રી પુરુષના તફાવતોની વાત, રંગસૂત્ર X અને Y, એનું પ્રકરણ સંઘર્ષ નામનું છે.
હા, એ સમજાવે છે કે X અને Y રંગસૂત્રો જાતિ નક્કી કરે છે, પણ એનાથી આગળ એમાં રહેલા જનીનો ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ પુરુષો અને સ્ત્રીઓમાં જુદી જુદી પ્રજનન વ્યૂહરચનાઓને પ્રોત્સાહન આપે છે. આનાથી ક્યારેક હિતોનો ટકરાવ થાય છે.
અને એમાં પેલી જીનોમિક ઇમ્પ્રિન્ટિંગવાળી વાત પણ હતી.
હા, એ બહુ રસપ્રદ કોન્સેપ્ટ છે. એનો મતલબ એમ કે અમુક જનીન માતા તરફથી આવ્યું છે કે પિતા તરફથી, એના આધારે એની અસર બદલાઈ શકે છે.
બાપરે, આ તો બહુ ગૂંચવણભર્યું લાગે છે.
છે જ, આનુવંશિકતા સીધી સાધી નથી. અને એટલે જ પુસ્તક ચેતવણી પણ આપે છે, જેમ કે રંગસૂત્ર 21 પરનું પ્રકરણ, જે યુજેનિક્સ વિશે છે.
યુજેનિક્સ એટલે પેલી માનવજાત સુધારવાવાળી ખતરનાક વિચારધારા.
બરાબર. ડાઉન સિન્ડ્રોમના સંદર્ભમાં જે રંગસૂત્ર 21ની વધારાની કોપીથી થાય છે, રિડલી એના ઇતિહાસ અને જોખમોની વાત કરે છે. કેવી રીતે આનુવંશિકતાની ખોટી અને વિકૃત સમજ ભયાનક પરિણામો લાવી શકે છે. આ એક બહુ ગંભીર ચેતવણી છે. ફરી યાદ અપાવી દઉં કે અમે ફક્ત પુસ્તકના વિચારો રજૂ કરી રહ્યા છીએ. આ એક સંવેદનશીલ વિષય છે.
ખરેખર આ ઉદાહરણો પરથી ઘણું સ્પષ્ટ થાય છે. તો જો આપણે આખા પુસ્તકના મુખ્ય સંદેશાઓ તારવા હોય તો શું કહી શકીએ?
મને લાગે છે સૌથી પહેલો અને મહત્વનો સંદેશ, કુદરત વિરુદ્ધ ઉછેર નહીં પણ કુદરત દ્વારા ઉછેર. આ બંને ભાગીદારો છે.
હા, આ હવે બરાબર સમજાઈ ગયો. જનીનો અને પર્યાવરણ એકબીજા પર આધાર રાખે છે. બીજો મુદ્દો શું?
બીજો મુદ્દો, જીનેટિક નિયતિવાદ મોટે ભાગે એક ભ્રમણા છે. આપણા જનીનો આપણું ભવિષ્ય લખી નથી દેતા.
એ આપણને શક્યતાઓ આપે છે, મર્યાદાઓ પણ આપે છે, પણ અંતિમ નિર્ણય કે પરિણામ ફક્ત જનીનો પર નથી. બરાબર.
બિલકુલ. ત્રીજો મુદ્દો એ કે જીનોમ આપણો ઇતિહાસ છે, આપણી પ્રજાતિની ડાયરી છે, જે 4 અબજ વર્ષ જૂની છે.
એમાં આપણા પૂર્વજો, રોગો સામેના સંઘર્ષ, સ્થળાંતર બધું નોંધાયેલું છે. ખૂબ રોમાંચક.
ચોથો મુદ્દો છે વિજ્ઞાનની જટિલતા અને આપણી સમજની મર્યાદા. મોટાભાગના લક્ષણો કે રોગો પાછળ કોઈ એક જનીન નથી હોતું. એ બહુ બધા જનીનો અને પર્યાવરણના પરિબળોનું જટિલ મિશ્રણ હોય છે.
એટલે પેલી સુખનું જનીન કે હોશિયારીનું જનીન જેવી વાતો આવે ત્યારે થોડું ધ્યાન રાખવું.
બરાબર, વૈજ્ઞાનિક નમ્રતા જરૂરી છે. અને પાંચમો અને કદાચ સૌથી મહત્વનો મુદ્દો,
નૈતિક જવાબદારી.
હા, આ શક્તિશાળી જ્ઞાનનો ઉપયોગ સમજદારીપૂર્વક, માનવીય રીતે અને ન્યાયપૂર્ણ રીતે થવો જોઈએ. યુજેનિક્સ જેવી ભૂલો ફરી ન થવી જોઈએ.
આ મુખ્ય વિચારોને રિડલી બહુ સરસ રીતે રજૂ કરે છે. પુસ્તકમાં એવા ઘણા વાક્યો છે જે યાદ રહી જાય. આપણે એમાંથી કેટલાક મુખ્ય વિચારોને ફરી જોઈએ.
ચોક્કસ. પહેલો, જે મને ખૂબ ગમે છે, જીનોમ આપણી પ્રજાતિની આત્મકથા છે, જે ડીએનએની ભાષામાં લખાયેલી છે.
આ રૂપક જ આખા વિષયને નવો અર્થ આપે છે.
અને બીજો, જે કુદરત વિરુદ્ધ ઉછેરની ચર્ચાનો નિચોડ આપે છે. દલીલ કુદરત વિરુદ્ધ ઉછેરની નથી, તે કુદરત દ્વારા ઉછેરની છે. જનીનોને ઉછેરની જરૂર છે.
આ બહુ પોઝિટિવ વાત છે.
અને ત્રીજો, જે આપણી સ્વતંત્ર ઈચ્છા વિશે છે. આપણે આપણા જનીનોની કઠપૂતળી નથી. આપણી જન્મજાત વૃત્તિઓને સમજવી એ સાચી સ્વતંત્રતા તરફનું પ્રથમ પગલું છે.
એટલે કે આપણી મર્યાદાઓ જાણવાથી આપણે વધુ મુક્ત બની શકીએ છીએ, કારણ કે પછી આપણે સભાનપણે એના પર કામ કરી શકીએ છીએ.
બરાબર. સ્વજ્ઞાનથી સ્વતંત્રતા વધે છે, ઘટે નહીં.
આ બધું જાણવું તો રસપ્રદ છે, પણ કોઈ સામાન્ય વ્યક્તિ માટે આનો વ્યવહારુ ઉપયોગ શું? શું આ જ્ઞાન આપણા રોજિંદા જીવનમાં કામ લાગે?
લાગે જ ને. સૌથી પહેલો ઉપયોગ તો સ્વાસ્થ્યમાં. જો કોઈને ખબર પડે કે એમને કોઈ રોગનું, જેમ કે ડાયાબિટીસ કે હૃદયરોગનું આનુવંશિક જોખમ વધારે છે,
તો એ નિરાશ થવાને બદલે સાવચેત થઈ શકે.
બરાબર. એ માહિતી એમને સ્વસ્થ જીવનશૈલી અપનાવલા, સારો ખોરાક, કસરત, વજન નિયંત્રણ માટે પ્રેરિત કરી શકે છે. આ નિવારક દવા કહેવાય, રોગ થયા પહેલા જ પગલાં લેવા.
હા, એ તો બહુ મહત્વનું છે. અને કદાચ કુટુંબ નિયોજન કે બાળકોના ઉછેરમાં પણ.
ચોક્કસ. આનુવંશિકતાની જટિલતા સમજવાથી માતા પિતા વધુ માહિતગાર નિર્ણયો લઈ શકે. અને બાળકોનો ઉછેર કરતી વખતે એ સમજાય કે દરેક બાળક અલગ છે. એમનો જન્મજાત સ્વભાવ ઓળખીને એને પોષીને યોગ્ય વાતાવરણ આપી શકાય.
એટલે કે બધા સરખા કે મારા જેવો જ થવો જોઈએ એવો આગ્રહ ઓછો થાય.
હા, અને સામાજિક સ્તરે પણ ફાયદો છે. જો આપણે સમજીએ કે લોકોના વર્તન પાછળ જનીન અને પર્યાવરણ બંનેની ભૂમિકા છે, તો કદાચ આપણે વધુ સહાનુભૂતિ રાખી શકીએ.
રોગો કે માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કલંકો છા થાય.
હા, અને આપણે લોકોને જલ્દીથી જજ કરવાને બદલે તેમની પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરીએ. આ સમજ આપણને વધુ સહિષ્ણુ બનાવી શકે છે.
ખરેખર આ ચર્ચા ખૂબ જ વિચાર પ્રેરક રહી. મારા માટે જે મુખ્ય વાત ઉભરી આવી તે એ છે કે આપણો જીનોમ ખરેખર એક બંધ પુસ્તક નથી, પણ એક જીવંત કવિતા જેવો છે. એમાં ઇતિહાસ પણ છે અને ભવિષ્યની શક્યતાઓ પણ.
અને મારા માટે સૌથી મોટો સાર એ છે કે આનુવંશિક જ્ઞાન ડરવા માટે નથી, પણ સશક્ત બનવા માટે છે. એ આપણને આપણી જાતને, આપણા સ્વાસ્થ્યને અને આપણી પસંદગીઓને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. અને કુદરત અને ઉછેર ખરેખર એકબીજાના પૂરક છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.